નારાયણ ગોવિંદ રામ અમરતાનો અનુભવ આપણે વાંચી રહ્યા છીએ લેખ. કાલે છેલ્લે આપણે ગીતાજીના બીજા અધ્યાયના 22મા શ્લોકમાં જોયું કે જેમ જૂના કપડા છોડીને બીજા નવા કપડા ધારણ કરવાથી આપણે કંઈ બદલાતા નથી. મનુષ્ય જેમ જૂના કપડા છોડીને નવા કપડા ધારણ કરે છે એ જ રીતે આ દેહી જૂના શરીરોને છોડીને નવા શરીરમાં ચાલ્યો જાય છે. જેવી રીતે જૂના કપડા છોડવાથી આપણે મરી નથી જતા અને નવા કપડા ધારણ કરવાથી આપણે પેદા નથી થઈ જતા, એ જ રીતે આ શરીર જૂનું થઈ જાય એને છોડવાથી આપણે મરી નથી જતા અને નવું શરીર ધારણ કરવાથી આપણે પેદા નથી થઈ જતા. કહેવાનો આશય છે કે શરીર મરે છે, આપણે મરતા નથી. જો આપણે મરી જઈએ તો પછી પાપ પુણ્યનું ફળ કોણ ભોગવશે, બીજી યોનિઓમાં કોણ જશે, બંધન કોનું થશે અને મુક્તિ કોની થશે? આટલા સુધી આપણે કાલે જોયું હતું. શરીર નાશવાન છે, એને કોઈ પણ રાખી શકતું જ નથી અને આપણું સ્વરૂપ અવિનાશી છે, એને કોઈ મારી શકતું નથી. ગીતાજીના બીજા અધ્યાયના 17મા શ્લોકમાં ભગવાન જણાવે છે, અવિનાશી તુ તદ વિદ્ધિ એન સર્વમિદમ તતમ વિનાશમ અવ્યસ્યાસ્ય ન કશ્ચિત કરતુ મરહતી. અવિનાશી તો સદા અવિનાશી રહેશે અને વિનાશી સદા વિનાશી જ રહેશે. જે વિનાશી છે એ આપણું સ્વરૂપ નથી. જેમ કે આપણે પહેરણ પહેરી લીધું તો એ પહેરણ આપણું સ્વરૂપ શું થઈ ગયું? આપણે ચાદર ઓઢી લઈ, ચાદર ઓઢી લીધી તો ચાદર આપણું સ્વરૂપ થઈ ગયું. જેમ આપણે કપડાથી અલગ છીએ એ જ રીતે આપણે આ શરીરોથી પણ અલગ છીએ. એટલા માટે આપણા મનમાં નિરંતર સ્વતઃ સ્વાભાવિક એ વાત રહેવી જોઈએ કે હું મરવા વાળો નથી, હું અમર છું. અમર જીવ મરે સો કાયા. જીવ અમર છે અને કાયા મરે છે. જો આ વિવેકને મહત્વ આપીએ તો મરવાનો ભય દૂર થઈ જશે. જ્યારે આપણે મરતા જ નથી તો પછી મરવાનો ભય કેવો? અને જે મરે છે એને રાખવાની ઈચ્છા શા માટે? આપણું બાળકપણું નથી રહી ગયું તો હવે આપણે બાળકપણાને, એ બાલ્યાવસ્થાને ફરીથી લાવીને દેખાડી શકતા નથી, કારણ કે એ મરી ગયું. પણ આપણે તો એના એજ રહ્યા. આથી શરીર તો સદા મરવાવાળું છે અને હું સદા અમર રહેવાવાળો છું, આમાં શું શંકા છે બોલો? હવે કેવળ આપણે આ વાતનો આદર કરવાનો છે, આને મહત્વ આપવાનું છે, એનો આપણે સ્વયં અનુભવ કરવાનો છે. ખાલી કોરું શીખવાનું નથી. જેવી રીતે ધન મળી જાય અને હૃદયમાં કેવી ખુશી ગુદગુદી થાય છે, એ જ રીતે આ વાતને સાંભળીને આપણા હૈયામાં એક ખુશી આવવી જોઈએ અને જીવવાની ઈચ્છા અને મરવાનો ભય ન રહેવો જોઈએ. કારણ કે જે વાતથી આપણું દુઃખ, બળતરા, સંતાપ, રોવાનું સદાયના માટે મટી જાય અને જેના મળવાથી પછી એનાથી કોઈ વધીને બીજી કોઈ ખુશીની વાત જ નથી, એવી વસ્તુની પ્રાપ્તિ થઈ જાય છે, તો કેટલો આનંદ રહેવો જોઈએ એમ. એવો લાભ તો કરોડો અરબો રૂપિયા મળવાથી પણ નથી થતો, કારણ કે અરબો ને ખરબો રૂપિયા મળી જાય અને પૃથ્વીનું રાજ્ય પણ પૂરું મળી જાય તો પણ બધું જ એક દિવસે છૂટી જશે, આપણાથી વિખૂટું પડી જશે. અરબ ખરબ લવ દ્રવ્ય હે ઉદય અસ્ત લવ રાજ, તુલસી જો નિજ મરણ હે તો આવે કેહી કાજ. આપણે શરીરમાં પોતાની સ્થિતિ માની લઈએ છીએ, પોતાને શરીર માની લઈએ છીએ. આ આપણી ભૂલ છે. આ ગલત વાતનો આદર કરવો અને સાચી વાતનો નિરાદર કરવો આ જ મુક્તિમાં ખાસ અડચણરૂપ છે. પોતાને શરીર માનીને જ આપણે કહીએ છીએ કે હું બાળક છું, હું જવાન છું, હું ગરડો છું. વાસ્તવમાં આપણે ન તો બાળક થયા છીએ, ન તો જવાન થયા છીએ કે ન તો ગરડા થયા છીએ, પરંતુ આ શરીર જ બાળક થયું, શરીર જ જવાન થયું ને શરીર જ ગરડું થયું છે. શરીર બીમાર પડી ગયું તો હું બીમાર થઈ ગયો, શરીર કમજોર થઈ ગયું તો કે ભાઈ હું કમજોર થઈ ગયો, ધન થોડું આપણે પાસે આવી ગયું તો કે હું ધનવાન થઈ ગયો, ધન ચાલ્યું ગયું તો હું નિર્ધન થઈ ગયો. આ બધું શરીર અને ધનની સાથે એકતા માનવાથી જ થાય છે. જ્યારે ક્રોધ આવે છે ત્યારે આપણે કહીએ છીએ કે હું ક્રોધી છું. આ વાત ઉપર વિચાર કરો કે શું ક્રોધ દરેક સમયે રહે છે અને એ ક્રોધ બધાના માટે હોય છે? તો જે હરદમ નથી રહેતું અને જે બધાના માટે નથી હોતું એ મારામાં કેવી રીતે થયું? ઘરમાં કૂતરો આવી ગયો તો શું એ કૂતરો ઘરનો માલિક થઈ ગયો? એ જ રીતે ક્રોધ આવી ગયો તો શું હું ક્રોધી થઈ ગયો? ક્રોધ તો આવે છે ને ચાલ્યો જાય છે, પણ હું નિરંતર રહેવા વાળો છું. દેશ બદલાય છે, કાળ બદલાય છે, વસ્તુઓ બદલાય છે, વ્યક્તિ બદલાય છે, ક્રિયાઓ બદલાય છે, અવસ્થાઓ બદલાય છે, પણ આપણે નિરંતર રહીએ છીએ. જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ આ ત્રણેય અવસ્થાઓ બદલાય છે, પણ આપણે તો એક જ રહીએ છીએ. ત્યારે જ આપણને આ અવસ્થાઓનું અને એના પરિવર્તનનું, મતલબ કે એના આરંભ અને અંતનું જ્ઞાન થાય છે. આપણે આ વાતને સ્થૂળ દ્રષ્ટિથી વિચાર કરીએ તો જેમ કે આપણે હરિદ્વારથી ઋષિકેશ આવ્યા, તો પહેલા આપણે હરિદ્વારથી રાયવાડા આવ્યા અને રાયવાડાથી ઋષિકેશ આવ્યા. જો આપણે હરિદ્વારમાં જ રહેવાવાળા હતા તો પછી રાયવાડા અને ઋષિકેશ કેવી રીતે આવ્યા? અને જો રાયવાડામાં જ રહેવાવાળા હતા તો હરિદ્વાર અને ઋષિકેશમાં કેવી રીતે આવતા? તો ઋષિકેશમાં રહેવાવાળા હતા તો હરિદ્વાર ને રાયવાડા કેવી રીતે આવતા? આથી આપણે ન તો હરિદ્વારમાં રહીએ છીએ, ન તો રાયવાડામાં રહીએ છીએ, કે ન તો ઋષિકેશમાં રહીએ છીએ. આ હરિદ્વાર, રાયવાડા અને ઋષિકેશ આ ત્રણે તો અલગ અલગ છીએ, પણ આપણે એક જ છીએ. હરિદ્વારમાં પણ આપણે એ જ હતા, રાયવાલામાં પણ આપણે એ જ હતા અને ઋષિકેશમાં પણ આપણે એ જ હતા. એ જ રીતે જાગ્રતમાં પણ આપણે એ જ રહ્યા, સ્વપ્નમાં પણ આપણે એ જ રહ્યા અને સુષુપ્તિમાં પણ આપણે એ જ રહ્યા. આથી આ બદલવા વાળાને ન જોવું અને જે રહેવા વાળો છે એના તરફ ખ્યાલ કરવો, મતલબ કે પોતાનામાં નિર્લિપ્તતાનો અનુભવ કરવો, લેપાયમાન નહીં થવાનું. જે અવસ્થાઓ આવી એ બધી આવવાને જવા વાળી છે, આપણે એ બધાને જાણવા વાળા છીએ, તો એની સાથે ચોંટવું નહીં, લેપાયમાન નહીં થવું. રહેતા રૂપ સહી કર રાખો, બહેતા સંગ ન બહીજે. આ બદલવા વાળા સાથે આપણો સંબંધ નથી, આ જ અમરતા મુક્તિ છે. અમરતા સ્વતસિદ્ધ અને સ્વાભાવિક છે, એ કરવી નથી પડતી. મૃત્યુની સાથે સંબંધ તો આપણે માનેલો છે. હવે પ્રશ્ન કરે છે કે જો સિંહ સામે આવી જાય તો ભય લાગશે ને? તો સ્વામીજી મહારાજ એના ઉત્તરમાં જણાવે છે કે ભય એ કારણે આપણને લાગે છે કે હું શરીરથી અલગ છું. આ વાત ખાલી આપણે સાંભળીને શીખેલી છે, સમજેલી નથી. અને શીખેલી અને સમજેલી વાતમાં આ જ ફરક છે. જેમ કે કોઈ પોપટ હોય, એને આપણે રાધે કૃષ્ણ ગોપી કૃષ્ણ શીખાવ્યું હોય તો એ રાધે કૃષ્ણ ગોપી કૃષ્ણ કહે, પણ જ્યારે બિલાડી પકડે ત્યારે ટે 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 કરવા લાગે છે. હવે વાસ્તવમાં તો આ સમય જ્યારે બિલાડી એના ઉપર મારવા આવે, તરાપ મારે, તો મૃત્યુનો અંત કાળ આવ્યો. તો ખરો સમય તો રાધે કૃષ્ણ ગોપી કૃષ્ણ કરવાનો આ છે, પણ એ સમયે ટે ટે કરે છે. તો શીખેલું જ્ઞાન સમય ઉપર કામ આવતું નથી. જો સિંહ આવી જાય તો એનાથી બચવાની ચેષ્ટા, પ્રયાસ કરવામાં કોઈ દોષ નથી, પણ દોષ શામાં છે? ભયભીત થવામાં. કારણ કે મરવાવાળું જે છે શરીર એ તો મરી જ રહ્યું છે, અને જીવવા વાળો છે એ તો જીવી જ રહ્યો છે. જીવ આપણે સ્વયં આત્મા, તો પછી ભય કઈ વાતનો? સિંહ મારશે તો કોને મારશે? મરવાવાળાને જ મારશે. જીવવા વાળો જો સદા રહેવા વાળો છે એને કેવી રીતે મારશે? સિંહ ખાઈ જશે તો એની ભૂખ દૂર થશે, આપણામાં શું ફરક પડ્યો? મરવા વાળાને ક્યાં સુધી તમે બચાવશો? એ તો મરશે જ. આથી આપણે ન તો જીવવાની ઈચ્છા કરવાની છે અને ન તો મરવાથી ભયભીત થવાનું છે. અહીંયા સ્વામીજી મહારાજ એક માર્મિક વાત જણાવે છે કે સત્સંગમાં આપણે જોડાયા એ પહેલા જેટલો આપણા જીવનમાં ભય લાગતો હતો, એટલો ભય હવે આ સત્સંગમાં આપણે વર્ષોથી સત્સંગ કરીએ છીએ, તો એ સમયે પહેલાનો અને અત્યારે એમાં ફરક પડે છે. હવે એટલો ભય લાગતો નથી. સત્સંગ કરવાથી વૃત્તિઓમાં બહુ જ ફરક પડે છે અને વિકાર એની મેળે નષ્ટ થઈ જાય છે. પરંતુ આવું ક્યારે થશે? કે જ્યારે આપણે સત્સંગની વાતોનો આદર કરીશું, એને મહત્વ આપીશું અને એ વાતોનો અનુભવ કરીશું. સત્સંગની વાતોનો મહત્વ આપવાથી સાધકના જીવનમાં ત્રણ વાતો અવશ્ય આવે છે. પહેલી વાત કે કામ, ક્રોધ વગેરે વિકારો પહેલા જેટલા તેજીથી આવતા હતા, એનો જે ફોર્સ હોય છે, હવે એટલી તેજી હવે નથી આવતી. બીજી વાત, પહેલા એ વિકારો જેટલો સમય રહેતા હતા એટલી વાર સુધી હવે રહેતા નથી. આવી ગયો ફોર્સ તો એટલો ઓછો છે, પછી આવી ગયો તો બહુ થોડા જ સમયમાં પાછો ચાલ્યો જાય છે. અને જેટલા ફ્રિકવન્ટલી આવતા હતા, જલ્દી જલ્દી, મતલબ દિવસમાં, અઠવાડિયામાં ઘણી વાર આવી ઘટનાઓ થતી હતી, તો જેટલા જલ્દી જલ્દી આવતા હતા એટલા હવે વારે ઘડીએ આવતા નથી. આ ત્રણ વાતો જો સાધક સત્સંગની વાતોનો પોતાના જીવનમાં અનુભવ કરે તો આ ત્રણ વાતો આપણા જીવનમાં અવશ્ય ઘટશે. આ વાતોને વિચારીને સાધકના જીવનમાં એક ઉત્સાહ વધવો જોઈએ કે જે વિકાર ઓછા થયા છે તો એ નષ્ટ પણ અવશ્ય થશે. વ્યાપારમાં ધંધામાં તો લાભ અને નુકસાન બંને થાય છે, પણ સત્સંગમાં તો કોરો લાભ જ લાભ થાય છે, નુકસાન બિલકુલ થતું જ નથી. જેવી રીતે માની ગોદમાં એના ખોળામાં પડેલું બાળક એની મેળે જ મોટું થતું જાય છે. મોટું થવા માટે એને કોઈ ઉદ્યોગ કરવો નથી પડતો, એ માના ખોળામાં રમતા રમતા મોટું થઈ જાય છે. એ જ રીતે સત્સંગમાં પણ પડ્યા રહેવાથી મનુષ્યનો એની મેળે વિકાસ થાય છે. જો જિજ્ઞાસા જોરદાર હોય અને થોડો ઘણો વિકાર પણ જો અસહ્ય થઈ જાય તો સાધકને તત્કાલ સિદ્ધિ થાય છે. સત્સંગથી વિવેક જાગૃત થાય છે. સાધક જેટલા અંશમાં એ વિવેકને મહત્વ આપે એટલા જ અંશમાં એના કામ ક્રોધ વગેરે વિકારો ઓછા થતા જાય છે. અને જો વિવેકને પૂરેપૂરું સર્વથા મહત્વ આપે તો એ વિવેક જ તત્વજ્ઞાનમાં રૂપાંતરિત થઈ જાય છે. પછી બીજી સત્તાનો અભાવ હોવાથી વિકાર રહેવાનો પ્રશ્ન પેદા જ થતો નથી, કારણ કે પછી એક સત્તા જ રહી જાય છે. તત્વજ્ઞાન થયા પછી કોઈ બીજી સત્તા રહેતી નથી, પછી વિકારને ઠેકાણું જ નથી, એનો આધાર જ બચ્યો નહીં. તાત્પર્ય કે તત્વજ્ઞાન થયા પછી વિકારોનો અત્યંત અભાવ થઈ જાય છે. આપણા કોઈ પ્રિયજનની મૃત્યુ થઈ જાય, ધન ચાલ્યું જાય તો મનુષ્યને શોક થાય છે. એ જ રીતે ભવિષ્યની વાતને લઈને ચિંતા થતી હોય છે કે જો સ્ત્રી મરી જશે તો શું થશે, પુત્ર મરી જશે તો શું થશે. તો આ શોક અને ચિંતા પણ વિવેકને મહત્વ ન આપવાના કારણે જ થતા હોય છે. સંસારમાં તો પરિવર્તન થવું, પરિસ્થિતિ બદલાવી એ બહુ જરૂરી છે, આવશ્યક છે. જો પરિસ્થિતિ બદલાશે જ નહીં તો પછી સંસાર ચાલશે કેવી રીતે? મનુષ્ય બાળકથી જવાન કેવી રીતે થશે? મૂર્ખથી વિદ્વાન કેવી રીતે થશે? રોગીથી નિરોગી કેવી રીતે થશે? બીજમાંથી પછી વૃક્ષ કેવી રીતે બનશે? પરિવર્તન થયા વિના તો સંસાર એક સ્થિર ચિત્રની જેમ બની જશે, ફોટાની જેમ થઈ જશે. વાસ્તવમાં મરવાવાળો એટલે કે જે પરિવર્તનશીલ છે એ જ મરે છે, રહેવાવાળો ક્યારેય મરતો નથી. આપણા બધાનો જ પ્રત્યક્ષ અનુભવ છે કે મૃત્યુ થયા પછી શરીર તો આપણી સામે જ પડ્યું રહે છે, પણ આ શરીરનો માલિક શરીરી જે આપણે જીવાતમાં છે એ નીકળી જાય છે. જો આ અનુભવને આપણે મહત્વ આપીએ તો પછી ચિંતા અને શોક થઈ શકતા જ નથી. રામાયણમાં કિષ્કિંધા કાંડમાં જ્યારે રામના બાણથી બાલીનું કલ્યાણ થઈ જાય છે ત્યારે રામજી આ જ અનુભવની વાત તારાને લક્ષ્ય કરાવવા માટે કહે છે કે તારા બિકલ દેખી રઘુરાયા, દીન જ્ઞાન હરિલીન હિ માયા, ક્ષિતિજલ પાવક ગગન સમીરા, પંચ રચિત અતિ અધમ શરીરા, પ્રગટ સો તનુ તવ આગે સોવા, જીવ નિત્ય કેહી લગી તુમ રોવા, ઉપજા જ્ઞાન ચરણ તબ લાગી, લિન્હેસી પરમ ભગતિ બરમાગી. ભગવાને કહ્યું કે આ પાંચ ભૂતોનો અધમ શરીર છે એ તો તારી સામે પ્રત્યક્ષ પડ્યું જ છે, અને જીવ નિત્ય છે, તું શા માટે રોવે છે? આટલી જ વાતથી જ્ઞાન પેદા થયું. ભગવાનને ચરણ સ્પર્શ કરીને ભક્તિનું વરદાન માગી લીધું, કઈ વાર થોડી લાગે છે. હવે પ્રશ્ન કરે છે ભાઈ કે વિવેકનો આદર ન થવામાં ખાસ કયું કારણ છે કે આજ વિવેકનો આદર નથી કરતા આપણે? તો એના ઉત્તરમાં સ્વામીજી મહારાજ જણાવે છે કે એ ખાસ કારણ સંયોગજન્ય સુખની આસક્તિ. આપણે સંયોગજન્ય સુખનો ભોગ કરવા ઈચ્છીએ છીએ એટલા માટે આપણે વિવેકનો આદર કરતા નથી, અર્થાત એ જ્ઞાન આપણા હૈયામાં ઠેરતું નથી. તાત્પર્ય કે ભોગોમાં જેટલી આસક્તિ હોય છે એટલી જ બુદ્ધિમાં જડતા આવે છે, જેને લઈને સત્સંગની વાતો વાંચીને સાંભળીને પણ સમજણમાં આવતી નથી બુદ્ધિની જડતાના કારણે, કારણ કે ભોગોમાં આસક્તિ છે. ગીતામાં આવ્યું છે કે ભોગ અને સંગ્રહમાં આસક્ત મનુષ્ય પરમાત્માની પ્રાપ્તિનો નિશ્ચય પણ કરી શકતો નથી. ગીતાજીના બીજા અધ્યાયના 44મા શ્લોકમાં કહ્યું છે, ભોગેશ્વર્ય પ્રસક્તાનામ તયા પ્રહત ચેતસામ વ્યવસાયાત્મિકા બુદ્ધિ સમાધૌ ન વિધીયતે. એ નિર્ણય પણ નથી કરી શકતો કે મારે ભગવાનની તરફ ચાલવું છે. ભોગોની આસક્તિથી એનું જ્ઞાન ઢંકાયેલું રહી જાય છે, એ પણ ત્રીજા અધ્યાયના 39મા શ્લોકમાં કહ્યું છે, આવૃતમ જ્ઞાન મેતેન જ્ઞાનીનો નિત્ય વૈરીણા કામ રૂપેણ કૌંતેય દુષ્પૂરેણા અનેલન ચ. હે કુંતી નંદન, આ અગ્નિની સમાન ક્યારે પણ તૃપ્ત ન થવા વાળા અને વિવેકીઓને માટે તો નિત્ય વૈરી સમાન આ કામના દ્વારા મનુષ્યનો વિવેક ઢંકાયેલો છે. તો ભોગ અને સંગ્રહમાં આસક્ત મનુષ્ય પરમાત્માની પ્રાપ્તિનો નિશ્ચય પણ નથી કરી શકતો અને ભોગોની આસક્તિથી એનું જ્ઞાન ઢંકાયેલું રહે છે. એટલા માટે જ્યાં સુધી વસ્તુ, વ્યક્તિ, ક્રિયા, ચિંતન, સ્થિરતા એટલે કે સમાધિ આ બધામાં લેશ માત્ર પણ આપણો રાગ છે ત્યાં સુધી જ્ઞાન શીખેલું છે. રાગો લિંગમ બોધસ્ય. પ્રશ્ન છે કે શરીર હું નથી, આ વાત તો ચલો ઠીક છે, પણ શરીર મારું અને મારા માટે પણ નથી. ઉત્તરમાં સ્વામીજી મહારાજ જણાવે છે કે શરીરની સાથે આપણે ત્રણ પ્રકારે સંબંધ માનીએ છીએ. પહેલો કે શરીર હું છું, બીજું શરીર મારું છે, અને ત્રીજો શરીર મારા માટે છે. આ ત્રણેય સંબંધ બનાવટી છે, વાસ્તવિક નથી. વાસ્તવમાં શરીર હું પણ નથી, મારું પણ નથી અને મારા માટે પણ નથી. કારણ કે જો શરીર હું હોતો તો શરીરના બદલાવાથી હું પણ બદલાઈ જતો, શરીરના મરવાથી હું પણ મરી જતો, મારો પણ અભાવ થઈ જતો. પરંતુ આપણા બધાનો અનુભવ છે કે શરીર પહેલા જેવું હતું એવું આજે નથી, પણ હું તો એનો એ જ છું. શરીર બદલાયું છે પણ હું બદલાયો નથી. જો શરીર મારું હોત તો એના ઉપર મારો પૂરો અધિકાર ચાલતો, એટલે કે હું જેવું રાખવા માંગતો એવું રાખી શકતો, એને સુંદર બનાવી દેતો, એનો રંગ બદલી લેતો, એને બદલવા ન દેતો, એને બીમાર થવા ન દેતો, એને કમજોર થવા ન દેતો, એને ઘરડું થવા ન દેતો, અને કમસે કમ ઓછામાં ઓછું મરવા તો દેતો જ નહીં. પરંતુ આપણા બધાનો અનુભવ છે કે શરીર ઉપર આપણો બિલકુલ વશ ચાલતો નથી, અને ન ચાહતા પણ લાખો પ્રયત્ન કરવા છતાં પણ એ બીમાર થઈ જાય છે, કમજોર થઈ જાય છે, વૃદ્ધ થઈ જાય છે અને મરી પણ જાય છે. જો શરીર હવે એટલે શરીર મારું છે નહીં, આપણો કોઈ અધિકાર ચાલતો નથી. અને ત્રીજી વાત, અને જો શરીર મારા માટે હોતું તો એને શરીર મળ્યા પછી આપણને સંતોષ થઈ જતો અને આપણા હૈયામાં પછી બીજી કંઈ પામવાની ઈચ્છા રહેતી નહીં અને શરીરથી ક્યારેય વિયોગ પણ ન થતો અને સદા આપણી સાથે રહેતું. પરંતુ આપણા બધાનો જ અનુભવ છે કે શરીર મળ્યા પછી પણ આપણને લેશ માત્ર સંતોષ થતો નથી, આપણી ઈચ્છાઓ સમાપ્ત નથી થતી, આપણને પૂર્ણતાનો અનુભવ નથી થતો અને શરીર પણ નિરંતર નથી રહેતું, પરંતુ પ્રતિક્ષણ આપણાથી વિખૂટું પડી રહ્યું છે. જેવી રીતે સ્થૂળ સૂક્ષ્મને કારણ આ ત્રણેય શરીરોની સાથે આપણો કોઈ સંબંધ નથી, એ જ રીતે સ્થૂળ શરીરથી થવાવાળી ક્રિયા, સૂક્ષ્મ શરીરથી થવાવાળું ચિંતન અને કારણ શરીરથી થવાવાળી સ્થિરતા એટલે કે સમાધિ એની સાથે પણ આપણો કોઈ સંબંધ નથી. કારણ કે પ્રત્યેક ક્રિયાનો આરંભ અને સમાપ્તિ થાય છે, કોઈ પણ ચિંતન નિરંતર નથી રહેતું પરંતુ આવે અને જાય છે. સ્થિરતાની પછી ચંચળતા, સમાધિને પછી વ્યુત્થાન થાય છે. તાત્પર્ય કે ન તો ક્રિયા નિરંતર રહે છે, કે ન તો ચિંતન નિરંતર રહે છે, અને ન તો સ્થિરતા નિરંતર રહે છે. આ ક્રિયા, ચિંતન અને સ્થિરતા ત્રણેયના આવવા જવાનો પરિવર્તનનો અનુભવ તો આપણે બધાને થાય જ છે, પણ આપણા સ્વયંના પરિવર્તનનો અનુભવ ક્યારેય કોઈને થતો નથી. આપણું હોવાપણું નિરંતર રહે છે, આપણી સાથે ન તો પદાર્થ અને ક્રિયા રહે છે પણ આપણે નિરંતર રહીએ છીએ. આપણે એકલા જ રહીએ છીએ એટલે આપણે એકલા રહેવાનો સ્વભાવ બનાવવો જોઈએ. એકલા મતલબ કે આ પદાર્થ, ક્રિયા, ચિંતન અને સ્થિરતાથી રહિત એકલા રહેવાનો સ્વભાવ બનાવવો જોઈએ. જ્યારે સ્થૂળ સૂક્ષ્મ અને કારણ શરીર અને એમના કાર્ય, ક્રિયા, ચિંતન અને સ્થિરતાની સાથે આપણો સંબંધ છે જ નહીં, તો પછી એમના સંયોગ થાય કે વિયોગ થાય એનાથી આપણે શું ફરક પડે? આવો જ ગુણાતીતનો અનુભવ હોય છે. ગીતાજીના 14મા અધ્યાયના 22મા શ્લોકમાં ગુણાતીતના અનુભવનો જે વાતનો શ્લોક છે, પ્રકાશમ ચ પ્રવૃત્તિમ ચ મોહમેવ ચ પાંડવ ન દ્વેષ્ટિ સમ પ્રવૃત્તાની ન નિવૃત્તાની કાંક્ષતિ. હે પાંડવ, પ્રકાશ, પ્રવૃત્તિ તથા મોહ આ બધા જ ઠીક રીતે પ્રવૃત્ત થઈ જાય તો પણ ગુણાતીત મનુષ્ય એનાથી દ્વેષ નથી કરતો, અને આ બધાએ નિવૃત્ત થઈ જાય તો એની ઈચ્છા નથી કરતો કે બન્યા રહે. સંયોગ અને વિયોગ તો સાપેક્ષ છે પણ તત્વ નિરપેક્ષ છે. તત્વમાં ન તો સંયોગ છે ન વિયોગ છે, પરંતુ નિત્ય યોગ છે. તમ વિદ્યાદ દુઃખ સંયોગ વિયોગમ યોગ સંગીતમ, ગીતાજી 6ઠા અધ્યાયનો 23મો. જ્યાં સુધી આપણો સંબંધ પદાર્થ ક્રિયા ચિંતન સ્થિરતાની સાથે રહે છે ત્યાં સુધી પરતંત્રતા રહે છે, કારણ કે પદાર્થ ક્રિયા બધા પર છે, સ્વ નથી. એનાથી સંબંધ વિચ્છેદ થવાથી આપણે સ્વતંત્ર એટલે કે મુક્ત થઈ જઈએ છીએ. વાસ્તવમાં આપણું સ્વરૂપ હોવાપણું જે છે એ તો સ્વતંત્રતા અને પરતંત્રતા બંનેથી રહિત છે, કારણ કે સ્વતંત્રતા અને પરતંત્રતા તો સાપેક્ષ છે પણ સ્વરૂપ નિરપેક્ષ છે. ભગવાને 2 અધ્યાયના 16મા શ્લોકમાં કહ્યું છે કે ના સતો વિદ્યતે ભાવો, ના ભાવો વિદ્યતે સતઃ. અસતનો તો ભાવ નથી અને સતનો ક્યારે અભાવ નથી. શરીર પદાર્થ ક્રિયા અવસ્થા વગેરે અસત છે, આથી એમનો ભાવ એટલે કે હોવાપણું સત્તા એમની છે નહીં, અર્થાત એમનો નિરંતર અભાવ છે. અને સ્વરૂપ સત છે, આથી એનો અભાવ નથી, મતલબ કે એનો નિરંતર ભાવ છે, હોવાપણું નિરંતર છે આપણા સ્વરૂપનું. અસતની સાથે આપણો સંબંધ ન માનવાથી આ અભાવરૂપ અસતનો અભાવ થઈ જાય છે અને ભાવરૂપ સત જેમનું તેમ રહી જાય છે અને એનો અનુભવ થઈ જાય છે. જ્ઞાન માર્ગમાં તો અસતથી સંબંધ વિચ્છેદ થઈ જાય છે અને પોતાના સ્વરૂપ ચિન્મય સત્તા માત્રમાં સ્વતઃ સિદ્ધ સ્થિતિનો અનુભવ થઈ જાય છે. પછી સ્વરૂપ જેનું અંશ છે એ પરમાત્માની તરફ સ્વતઃ આકર્ષણ થાય છે, જેને પ્રેમ કહેવાય છે. આપણું સ્વરૂપ બધાને પ્રિય લાગે છે, પછી જેનો અંશ છે એ પરમાત્મા કેટલા પ્રિય લાગશે. દરેકને પોતાનું સ્વરૂપ પ્રિય લાગે છે, જે સ્વરૂપ પણ જેનો અંશ છે એ પરમાત્મા કેટલા વાલા લાગે, એનો કોઈ પારાવાર નથી. નારાયણ નારાયણ. અમરતાનો અનુભવ લેખ આપણે અહીંયા